એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ મહત્ત્વના વિવેચક અને સર્જક સુરેશ જોશી એમના વિચારોની ઊંડાણપૂર્વક વાત કરીશું, ખાસ કરીને ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશે એમણે જે કહ્યું છે એના પર.
ચોક્કસ. સુરેશ જોશીનું નામ તો ખબર છે ને, આધુનિક ગુજરાતી સાહિત્ય સાથે એકદમ જોડાયેલું છે અને એમનું વિવેચન ધારદાર, ઘણીવાર જે ચાલી આવતી માન્યતાઓ હોય એને પડકારનારું રહ્યું છે. અને ટૂંકી વાર્તા તો એમનું ગમતું સ્વરૂપ હતું, એના પર એમણે ઘણું ઘણું ઊંડાણથી લખ્યું છે. હા, અને આપણી આજની વાતચીતનો આધાર પણ એમનો પેલો જાણીતો લેખ છે, ટૂંકી વાર્તા સ્વરૂપ અને સિદ્ધિ.
તો આપણે આ લેખને આધારે જ સમજવાનું પ્રયત્ન કરીશું કે જોશી સાહેબ ટૂંકી વાર્તાને કઈ રીતે જોતા હતા, એની શક્યતાઓ શું, પડકારો કયા, એમના મુખ્ય વિચારો શું હતા. ચાલો ત્યારે આ રસપ્રદ વિષયમાં જરા ઊંડા ઉતરીએ.
બિલકુલ. અને જો લેખની શરૂઆત જ કેવી રસપ્રદ છે. જોશી એ સમયના સાહિત્યિક માહોલની વાત કરે છે કે ક્યારેક નવલકથા જાણે થોડી પાછળ પડતી હોય એવું લાગે, તો ક્યારેક ટૂંકી વાર્તાની ઉપેક્ષા થાય, જેમ કે એ વખતે અમેરિકામાં થતું હતું એમ. મતલબ કે આ સાહિત્ય સ્વરૂપોની લોકપ્રિયતા કંઈ સ્થિર નથી હોતી, બદલાયા કરે છે.
અને એ પણ નોંધે છે કે થોડા સમય પહેલાં ગુજરાતીમાં જાણે ટૂંકી વાર્તા લખવાનો એક જુવાળ આવેલો, પણ એની સાથે એમ કે ઘણી બધી સામાન્ય કક્ષાની રચનાઓ પણ આવી ગઈ.
હા, એ કચરાની વાત કરે છે.
બરાબર. એમનું અવલોકન એવું હતું કે આવા જુવાળા પછી ખરેખર જે ટકી રહે એવી સારી વાર્તાઓ, જેને તેઓ શુદ્ધ વાર્તા કહે છે, એવી રચનાઓ તો બહુ ઓછી મળે. હવે આ શુદ્ધ વાર્તાનો ખ્યાલ શું છે, જરા સમજાવશો?
જુઓ, આ જોશીના ચિંતનનો એકદમ કેન્દ્રનો વિચાર છે. તેઓ એવું માનતા હતા કે ટૂંકી વાર્તા, કારણ કે એનું સ્વરૂપ સંક્ષિપ્ત છે,
નાનું સ્વરૂપ,
હા, એટલે એ કવિતાની જેમ શુદ્ધ સાહિત્યની કક્ષાએ પહોંચી શકે છે, એમાં એક ક્ષમતા છે. જ્યારે નવલકથામાં કેવું, વિસ્તાર બહુ મોટો હોય એટલે ઘણી બિનજરૂરી વાતો, સેડભેડ એ બધું આવી જવાની શક્યતા રહે.
અચ્છા.
પણ ટૂંકી વાર્તામાં એ ન પરવડે. ત્યાં તો દરેક શબ્દ, દરેક વાક્ય એનું કોઈક ચોક્કસ કારણ હોવું જોઈએ, પ્રયોજન હોવું જોઈએ.
એટલે કે ઓછામાં ઘણું કહેવાનો પડકાર. વાત તો એ જ થઈ ને.
બરાબર.
નાનકડા ફલક પર ઊંડાણ લાવવું અને પેલી વ્યંજના, એટલે કે જે શબ્દોની પાછળનો ઇશારો છે, ગર્ભિત અર્થ છે, એ કેવી રીતે લાવવો.
હા,
આ તો ખરેખર કળા માંગી લેવું કામ છે. મતલબ કે જે પણ સામગ્રી વાપરો એનો વિનિયોગ બહુ જ કાળજીથી કરવો પડે.
એકદમ સાચી વાત. અને આ માટે સર્જકમાં પોતાના કસબ વિશે સભાનતા હોવી જોઈએ.
કસબ એટલે?
એટલે કે વાર્તા લખવાની જે કળા છે, એની શૈલી, એની ટેકનિક, એ બધા વિશે લેખક જાગૃત હોવો જોઈએ. અને જોશી એ પણ યાદ અપાવે છે કે ટૂંકી વાર્તા અને નવલકથા આ બંને સ્વરૂપો તો પશ્ચિમમાંથી આવેલા છે.
હા, એ તો છે જ.
એટલે પશ્ચિમી સાહિત્યનો પ્રભાવ આવે એ તો સ્વાભાવિક છે, પણ માત્ર ઉપરછલ્લું અનુકરણ કરો એનાથી કામ ન ચાલે.
હા, અને અહીં જ તેઓ પેલી વાત કરે છે ફોકનર હેમિંગવેના નામના રટણની. જાણે એમના નામ લીધા એટલે વાર્તા આધુનિક થઈ ગઈ.
હા હા, બરાબર.
એમનો મુદ્દો એ હતો કે ઘણા લેખકો આ મોટા નામો પાછળની જે સર્જન પ્રક્રિયા છે, એમની દૃષ્ટિ છે, એને સમજ્યા વગર ખાલી શૈલીની નકલ કરવાનો પ્રયત્ન કરતા હતા.
એ જ વાત. અને આ જ વસ્તુ પેલા આધુનિકતા, નવીનતા, પ્રતીકપરાયણતા જેવા શબ્દોને પણ લાગુ પડે છે. જોશીના મતે આ શબ્દો ઘણીવાર સાચી સમજણ વગર બસ એક ફેશન તરીકે વપરાતા હતા.
હમ, લેબલ ચોંટાડવા માટે.
હા, એમનો આગ્રહ હતો કે સર્જકે કોઈ લેબલ પાછળ કે જે ચાલતું હોય એ વલણ પાછળ, જેમ કે હતાશા બતાવો, વિચ્છિન્નતા બતાવો, એની પાછળ દોડવાને બદલે પોતાની આગવી દૃષ્ટિ કેળવવી જોઈએ. સાચો સર્જક તો ખબર છે ને, ગમે ત્યાંથી પ્રેરણા લઈ શકે. જેમ ગેટેએ પેલી વિશ્વ સાહિત્યની કલ્પના કરી હતી, શ્રેષ્ઠમાંથી પોષણ મેળવવું.
તો એનો મતલબ એમ થયો કે આધુનિક દેખાવા માટે કોઈ ખાસ વિષયો પકડવા પડે કે ખાસ શૈલી અપનાવી પડે એવું કશું નથી.
જરાય નહીં. સુરેશ જોશી તો બહુ સ્પષ્ટપણે માને છે કે ભાઈ, ઉત્તમ વાર્તા કોઈ પણ વિષય પર લખી શકાય, કોઈ પણ શૈલીમાં લખી શકાય. અરે, જરૂર પડે તો પરિકથા કે બોધકથા જેવી આપણી જૂની પરંપરાગત શૈલીઓ છે ને, એનું પણ પુનઃસંસ્કરણ કરીને નવા પ્રયોજન સાથે નવા અર્થ સાથે વાપરી શકાય. મુદ્દો અનુકરણનો નથી, પુનર્નિર્માણનો છે.
અચ્છા, પુનર્નિર્માણ.
હા, સર્જકે શૈલીને એક ઓજારની જેમ વાપરવાની છે, એનો ગુલામ નથી બની જવાનું.
વાહ, આ વાત તો મહત્વની છે. પણ એ ખરું કે આજના સર્જકો પોતાના કસબ વિશે, પોતાની ટેકનિક વિશે વધુ જાગૃત થયા છે?
હા, એ વાત સાચી.
ઘણા પ્રયોગો પણ થાય છે, સાવ સાદી કથન રીતિથી માંડીને ક્યારેક કવિતાની એકદમ નજીક પહોંચી જાય, જેને જોશી ક્યારેક અવાર્તા જેવું પણ કહે છે. એવી રચનાઓ પણ જોવા મળે છે. પણ હા, ક્યારેક એવો ડર પણ રહે કે આ પ્રયોગશીલતા ખાલી દેખાડો કરવા માટેની પ્રયોગખોરી ન બની જાય.
બરાબર. અને આ પ્રયોગશીલતા ગદ્યના સ્તરે પણ દેખાવી જોઈએ. જોશી સાહેબ બહુ ભારપૂર્વક કહે છે કે ગદ્ય ખાલી વિચારો પહોંચાડવાનું સાધન નથી,
વાહન નથી.
હા, એની પોતાની એક શક્તિ છે, એનું પોતાનું એક પોથ છે. અને સારો વાર્તાકાર એક જ કૃતિમાં ગદ્યના જુદા જુદા સ્તર, જુદા જુદા પોથ પ્રયોજી શકે. પણ અહીં પણ એક ચેતવણી છે પાછી, કે ખાલી ઉપરથી શણગારેલું ચોપડેલું કાવ્યાત્મક ગદ્ય સર્જનાત્મક નથી. જે ગદ્ય વાર્તાની પોતાની જરૂરિયાતમાંથી, એના અંદરના તર્કમાંથી સહજ રીતે નથી જન્મતું ને, તે કૃત્રિમ લાગે, એ આગંતુક તત્વ જેવું લાગે.
સમજાયું. એટલે ગદ્ય પણ વાર્તા સાથે ઓર્ગેનિકલી જોડાયેલું હોવું જોઈએ.
બિલકુલ.
આપણે કસબની વાત કરી, ગદ્યની વાત કરી, પણ જોશીના વિચારોમાં જે એક મુદ્દો સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે અને કદાચ સૌથી વધુ ગેરસમજ પણ એના વિશે થઈ છે, એ છે ઘટનાનો હ્રાસ. ઘણાને તો એવું જ લાગેલું કે જોશી સાહેબ વાર્તામાંથી ઘટના જ કાઢી નાખવા માંગે છે.
હા,
શું ખરેખર એવું હતું? મતલબ ઘટના વગર વાર્તા બને?
ના ના, આ મુદ્દાને બરાબર સમજવાની જરૂર છે. જોશીએ ઘટના સાવ કાઢી નાખવાની વાત નથી કરતા.
અચ્છા.
એમનું કહેવું એમ છે કે વાર્તા માટે ઘટના તો જોઈએ, પણ જેવી બની હોય એવી ને એવી રોજબરોજના જીવનની સામાન્ય ઘટના એ પૂરતી નથી. કળાનું કામ વાસ્તવિકતાની ફોટોકોપી કરવાનું નથી, એનું રૂપાંતર કરવાનું છે. એટલે ઘટનાની પુનર્રચના થવી જોઈએ.
પુનર્રચના
એટલે શું?
ઘટનાને જુદી રીતે કહેવી?
હા, એક રીતે એમ કહી શકાય. એને એલા સામાન્ય વ્યવહારિક સંદર્ભમાંથી બહાર કાઢીને એક મોટો વ્યાપક અર્થ આપવો, એને એવી રીતે રજૂ કરવી કે તે ખાલી એક બનાવ ન રહે, પણ કોઈક ઊંડા અનુભવનું, કોઈક વિચારનું, કોઈક સંવેદનાનું કેન્દ્ર બની જાય. જોશી અહીંયા પેલા શિલ્પી રોદાનું ઉદાહરણ આપે છે, કે જેમ રોદા પથ્થરમાંથી વધારાનો ભાગ કાઢી નાખે અને આકૃતિ પ્રગટ થાય, એમ વાર્તાકારે ઘટનામાંથી બિનજરૂરી વિગતો, જે એને ખાલી વ્યવહારિક અર્થ સાથે જકડી રાખે છે, એ બધું દૂર કરીને એનું જે વ્યંજનાત્મક તત્વ છે, જે સૂચન છે, એને ઉપસાવવાનું છે. આ પદ્ધતિને તેઓ ઇલિપ્ટિકલ કહે છે. એટલે કે બધું વિગતવાર કહેવાને બદલે જરૂરી ઇશારા કરીને ઘણું બધું સૂચવી દેવું.
ઓહ, એટલે ઘટના પોતે જ એક પ્રતીક જેવી બની જાય, જે એના મૂળ અર્થથી આગળ જઈને કંઈક બીજું સૂચવે. આ તો બહુ રસપ્રદ વાત કહેવાય.
બિલકુલ. અને જ્યારે ઘટનાનું આવું રૂપાંતર થાય છે, ત્યારે જ એ વાચકની સંવેદનાને, એની સમજને જગાડે છે. એટલે જ પેલું પ્રતીકવાદી વાર્તા કહીને કોઈ એનો ઉપહાસ કરે એ યોગ્ય નથી. જોશીના મતે પ્રતીક એ કોઈ વાદ નથી.
વાદ નથી?
ના, એ તો સર્જન પ્રક્રિયાની એક પદ્ધતિ છે, ઘટનાને ઊંડાણ આપવાની રીત છે.
આ બરાબર સમજાયું. તો આનો અર્થ એવો થયો કે ટૂંકી વાર્તાનો જ્યારે આપણે આસ્વાદ લઈએ, ત્યારે આપણી અપેક્ષાઓ પણ બદલવી પડે.
હાસ તો.
ખાલી પેલું હવે શું થશે એવું ઉપરછલ્લું કુતૂહલ નહીં.
ના ના.
પણ વાર્તાના જે જુદા જુદા ઘટકો છે એ કેવી રીતે જોડાયેલા છે, પાત્રોનો અંદરનો સંઘર્ષ શું છે, વાતાવરણ કેવી રીતે એક અસર ઊભી કરે છે, આવા પ્રશ્નો વધુ મહત્વના બની જાય છે.
બરાબર.
આ અનુભવ પેલો છાપામાં આવતી સનસનાટીભરી વાર્તા વાંચવા જેવો નથી. આ તો એક કલાત્મક, સૌંદર્યાત્મક અનુભવ છે, જેને અંગ્રેજીમાં એસ્થેટિક એક્સપિરિયન્સ કહે છે.
એકદમ. અને આ કલાત્મક અનુભવ લેતી વખતે પેલો સવાલ પણ ઊભો થાય જ, કે ભાઈ વાર્તા કેટલી વાસ્તવિક હોવી જોઈએ, આવું તે કંઈ બને, એવો વિચાર ઘણા વાચકોને આવે છે.
હા, એ પણ મહત્વનો મુદ્દો છે. શું વાર્તાએ દુનિયાના જે નિયમો છે એનું પાલન કરવું જ પડે?
અહીં જોશી બહુ સરસ રીતે વ્યવહાર જગતના સત્ય અને કળાના સત્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. એમનું કહેવું છે કે દરેક કળાકૃતિનું પોતાનું એક આગવું વિશ્વ હોય છે. એનું સત્ય બહારની દુનિયા સાથે મેળ ખાય છે કે નહીં, એના આધારે નથી નક્કી થતું.
તો પછી
એનું સત્ય તો એના પોતાના ઘટકો, પાત્રો, પ્રસંગો, ભાષા, વાતાવરણ આ બધા વચ્ચે જે આંતરિક સંબંધ છે, જે અનિવાર્યતા છે, જે સંવાદિતા છે, એમાંથી જ જન્મે છે. કળાનું વિશ્વ વાસ્તવિકતામાંથી પ્રેરણા ભલે લે, પણ એને વફાદાર રહેવા માટે બંધાયેલું નથી. એટલે જ કળામાં તથ્ય પણ હોય, સત્ય પણ હોય અને કપોલકલ્પિત એટલે કે કાલ્પનિક વાતો પણ હોય, ત્રણેયને સ્થાન છે.
એક સરસ વાક્ય હતું સ્ત્રોતમાં, There is nothing more plagiarized than fact. જાણે કે નરી હકીકત જેવું તો કંઈ હોતું જ નથી. જેવું આપણું મન એને અનુભવે એટલે તરત એમાં આપણી સમજ, આપણું અર્થઘટન ભળી જ જાય છે.
સાચી વાત છે. એટલે પેલો સાચકલી જ વાર્તા હોવી જોઈએ એવો આગ્રહ છે ને?
હા,
એ ટૂંકી વાર્તાની શક્યતાઓને મર્યાદિત કરી દે છે. કળા તો તથ્યથી શરૂ કરીને કલ્પનાના ઉડ્ડયન સુધી જઈ શકે. રવિન્દ્રનાથ ટાગોર જેને આરો સત્ય કહેતા સવાઈ સત્ય ત્યાં સુધી પહોંચી શકે છે.
હવે આપણે ટૂંકી વાર્તા અને નવલકથાના ભેદ પર આવીએ. ઘણીવાર એવી સામાન્ય સમજ પ્રવર્તે છે કે ટૂંકી વાર્તા જીવનનો એક ખંડ જ રજૂ કરે, જ્યારે નવલકથા આખો જીવનપટ બતાવે. ઝૂમકેતુ એ પેલી સળંગ છાપની વાત કરી હતી, અને એમ પણ મનાય છે કે પાત્રનો જે વિકાસ છે એ તો નવલકથામાં જ શક્ય બને. ટૂંકી વાર્તામાં તો બસ એક પ્રેગ્નન્ટ મોમેન્ટ, એક ગર્ભિત ક્ષણ હોય. આ બધા ખ્યાલોને જોશી કેવી રીતે જુએ છે?
જોશી આ જે સામાન્ય માન્યતાઓ છે એનાથી થોડા જુદા પડે છે. તેઓ કહે છે કે ટૂંકી વાર્તા ખંડ નથી, એ તો એક બીજ જેવી છે જેમાં પૂર્ણિમાનું ઇંગિત હોય.
બીજમાં પૂર્ણિમાનું ઇંગિત? વાહ.
હા, એટલે કે નાના ફલક પર પણ સમગ્રતાનો, પૂર્ણતાનો અણસાર આપી શકે. અને પેલી પ્રેગ્નન્ટ મોમેન્ટની વાત છે તો એ પણ ખાલી એક જ ક્ષણ નથી, એમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું સંક્ષેપણ, જાણે ટેલિસ્કોપિંગ, એ શક્ય છે.
અચ્છા,
અને રહી વાત પાત્ર વિકાસની, તો ભલે નવલકથા જેટલો લાંબો વિસ્તાર ન મળે, પણ પેલી એલિપ્ટિકલ પદ્ધતિથી એટલે કે સૂચક રેખાઓ દ્વારા પાત્રમાં પણ ઊંડાણ અને પરિમાણ લાવી શકાય છે. એવું જરૂરી નથી કે ટૂંકી વાર્તાનું પાત્ર હંમેશા સપાટ, ફ્લેટ જ હોય.
એટલે ટૂંકમાં સંક્ષેપમાં ઘણું બધું કહેવાની, સૂચવવાની કળા. જેમ પેલું અંગ્રેજી વાક્ય આપણે જોયું, ટૂંકા ગાળાના સમય અને જીવનને લઈને લાગણીઓ અને વલણોનો વિશાળ ફલક સૂચવવો, ટુ ટેક અ બ્રીફ સ્પેસ ઓફ ટાઈમ એન્ડ લાઈવ્સ એન્ડ મેક ઇટ સજેસ્ટ અ લાર્જ પેનોરામા ઓફ ફિલિંગ્સ એન્ડ એટીટ્યુડ્સ.
બરાબર, આ જ ટૂંકી વાર્તાની ખરી શક્તિ છે.
આ સૂચન, આ વ્યંજના,
ચોક્કસ, આ જ એને આગવી ઓળખ આપે છે. નવલકથાની જેમ છૂટક પ્રસંગોની લાંબી હારમાળા હોય, જેને એપિસોડિક પ્લોટ કહેવાય, એ ટૂંકી વાર્તાને ન પરવડે. એની સંરચના વધુ સંગઠિત, વધુ ચુસ્ત હોવી જોઈએ.
વાંચતી વખતે એક બીજો મુદ્દો પણ મનમાં આવે છે, અર્થઘટનનો. ઘણીવાર વાચક એવી અપેક્ષા રાખે છે કે ભાઈ, વાર્તાનો અર્થ એકદમ સ્પષ્ટ હોવો જોઈએ, સહેલાઈથી સમજાઈ જવો જોઈએ.
હા, એવું બને.
પણ જો બધું સીધે સીધું કહી દેવામાં આવે તો પેલી વ્યંજના અને સૂચન માટે જગ્યા જ ના રહે, ખરું ને?
હા, આ એક બહુ નાજુક સંતુલનનો પ્રશ્ન છે. જોશી માને છે કે વાર્તાનું હેતુ ખાલી સીધો, એક જ અર્થ આપવાનો નથી. કળા ઘણીવાર અસ્પષ્ટતા દ્વારા, અનેક અર્થોની શક્યતા દ્વારા જ વધુ ઊંડાણ સુધી પહોંચે છે. પેલું એબસ્ટ્રેક્ટ શબ્દ છે ને?
હા.
એનાથી પણ ઘણા ડરે છે, જાણે એબસ્ટ્રેક્ટ એટલે કંઈ નહીં, પોલું, અર્થ વગરનું. પણ એબસ્ટ્રેક્ટનો સાચો અર્થ તો છે સારવી લેવાયેલો. કળા વાસ્તવિકતામાંથી સાર તારવે છે, એનું અર્થઘટન રજૂ કરે છે, ખાલી રિપોર્ટિંગ નથી કરતી.
તો પછી વાચકની ભૂમિકા શું? જો બધું સ્પષ્ટ નથી કહેવાતું તો વાચકે શું કરવાનું?
જુઓ, વાર્તાકાર જ્યારે અમુક વસ્તુઓ કહેવાનું ટાળે છે, અમુક ખાલી જગ્યાઓ મૂકે છે, ત્યારે એ જગ્યા વાચકની કલ્પના માટેનું વિહાર ક્ષેત્ર બની જાય છે.
અચ્છા, કલ્પના માટેની જગ્યા?
હા, વાચક પોતાની સંવેદના, પોતાના અનુભવથી એ ખાલી જગ્યા પૂરે છે. પણ હા, આ વિહાર સાવ મનફાવે તેમ નથી હોતો. સારી કૃતિની જે રૂપરચના હોય છે એ જ એવી હોય છે કે તે વાચકની કલ્પનાને પણ એક ચોક્કસ દિશામાં દોરે છે, નિયંત્રિત કરે છે.
બરાબર. તો આ બધી ચર્ચા પરથી સુરેશ જોશીની ટૂંકી વાર્તા વિશેની જે દ્રષ્ટિ છે એ તો ઘણી સ્પષ્ટ થાય છે. પણ એમના સમય પછી આજની ગુજરાતી ટૂંકી વાર્તાની શું સ્થિતિ છે, એના વિશે શું કહી શકાય? જોશીએ જે મુદ્દા ઉઠાવ્યા હતા એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે?
જોશી પોતે એમના લેખના છેક છેલ્લા ભાગમાં એ સમયની સમકાલીન વાર્તા વિશે થોડી વાત કરે છે. તેઓ સ્વીકારે છે કે હા, પ્રયોગશીલતા વધી છે, કસબ પ્રત્યેની સભાનતા પણ લેખકોમાં વધી છે, જે સારી વાત છે. પણ સાથે સાથે તેઓ અમુક રૂઢિચુસ્તતા અને એક પ્રકારના સંકોચ તરફ પણ ઇશારો કરે છે. અને પેલો લોકપ્રિયતા મેળવવાનો મોહ, સનસનાટીનું આકર્ષણ,
હા એ તો હોય જ છે,
એ ટૂંકી વાર્તા જેવા ગંભીર કલા સ્વરૂપને નુકસાન કરી શકે છે. બીજું, તેઓ એ પણ નોંધે છે કે કોઈ એક જ સર્જકની બધી વાર્તાઓ ભેગી મળીને એક આગવું સળંગ વિશ્વ રચાતું હોય એવું ઓછું જોવા મળે છે. પ્રતીકોને પુરાકલ્પોનો ઉપયોગ તો થાય છે, પણ હજુ એમાં વધુ ઊંડાણ, વધુ વ્યાપ સાથે એનો ઉપયોગ થવાની શક્યતા છે.
અને આ બધામાં વિવેચનની ભૂમિકા કેવી રહી છે? શું આપણું વિવેચન આ પડકારોને સમજવામાં, એને પહોંચી વળવામાં મદદરૂપ થયું છે?
જોશી એ સમયે વિવેચનની પણ કેટલીક મર્યાદાઓ નોંધે છે, જેમ કે કૃતિઓની ઝીણવટભરી તપાસ થવી જોઈએ, જુદા જુદા સર્જકો અને પ્રવાહોનું તુલનાત્મક મૂલ્યાંકન થવું જોઈએ, સિદ્ધિઓ કઈ છે, મર્યાદાઓ કઈ છે એ સ્પષ્ટ થવું જોઈએ. આ બધામાં ક્યાંક ઉણપ વર્તાતી હતી એવું એમને લાગતું હતું. કદાચ આજે પણ આ વાત અમુક અંશે તો લાગુ પડે જ છે. છતાં જે સર્જકો આ બધાની વચ્ચે રહીને પણ પોતાનો રસ્તો બનાવી રહ્યા છે, સારું કામ કરી રહ્યા છે, એ ખરેખર પ્રશંસનીય છે.
તો આ આખી ચર્ચાના અંતે આપણે સુરેશ જોશીના વિચારોના કયા મુખ્ય તારણો પર આવી શકીએ? શ્રોતાઓ માટે આમાંથી શું યાદ રાખવા જેવું છે?
જો મુખ્ય વાત એ છે કે સુરેશ જોશીએ ટૂંકી વાર્તાને એક અત્યંત ગંભીર કલાત્મક સ્વરૂપ માન્યું, એને કવિતાની લગોલગ મૂકી શકાય એવું ગણ્યું. એમનો ભાર ખાલી કથા કહેવા પર કે ઘટના પર નહોતો, પણ અનુભૂતિનું રૂપાંતર કેવી રીતે થાય છે, ભાષાની સૂક્ષ્મતા કેવી રીતે વપરાય છે, વ્યંજના કેવી રીતે આવે છે અને કલાત્મક સત્યની શોધ કેવી રીતે થાય છે એના પર હતો. તેમણે પેલું આંધળું અનુકરણ અને ઉપર છલ્લી આધુનિકતા સામે ચેતવણી આપી અને સર્જકના પોતાના કસબ પર, પ્રયોગશીલતા પર અને ખાસ કરીને પેલી ઘટનાના સાધારણ રૂપથી ઉપર ઉઠીને એના કલાત્મક પુનર્નિર્માણ પર બહુ ભાર મૂક્યો.
અને આ વિચારો તો આજે પણ કોઈપણ ભાષાના સાહિત્યના અભ્યાસી હોય કે સર્જક હોય એમના માટે એટલા જ મહત્વના છે નહીં?
બિલકુલ. સ્વરૂપની સમજ, શૈલીની સભાનતા અને સતત ઊંડાણ પ્રાપ્ત કરવાની મથામણ, આ બધું જ તો સાહિત્યને જીવંત રાખે છે.
હા.
અને અંતે એક વિચાર જે જોશીએ પરોક્ષ રીતે આપણા માટે છોડ્યો છે, જેના પર આપણે વિચારવું જોઈએ.
કયો વિચાર?
કે શું આજનો વાર્તાકાર, આજના સમયમાં જે લોકપ્રિયતાના અને બજારના દબાણો છે એ બધાની વચ્ચે ટૂંકી વાર્તાના સ્વરૂપની જે શિસ્ત છે એને જાળવી રાખીને ખરા અર્થમાં ઊંડાણ અને વ્યાપ સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે? અને શું આપણું સાહિત્ય કે વાતાવરણ, આપણું વિવેચન એને આ દિશામાં જરૂરી પ્રોત્સાહન અને સાચું માર્ગદર્શન આપી રહ્યું છે?
આ તો વિચારવા જેવો પ્રશ્ન છે.
આ પ્રશ્ન પર મનન કરવું એ જ કદાચ જોશીના ચિંતનને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
બહુ સરસ. આ વિચાર સાથે જ આપણે આજની આ ઊંડાણભરી ચર્ચાને અહીં વિરામ આપીએ. આશા રાખીએ કે સુરેશ જોશીના વિચારોની આ સફર શ્રોતાઓને ટૂંકી વાર્તાને એક નવા દૃષ્ટિકોણથી જોવા માટે જરૂર પ્રેરિત કરશે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.